આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
તાજેતરમાં ક્વિન્સ બર્થડેના રોજ ઓસ્ટ્રેલિયામાં મેડલ ઓફ ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયા એટલે કે OAM નું સન્માન જાહેર કરવામાં આવ્યું. ઓસ્ટ્રેલિયાના વિવિધ ક્ષેત્રોમાં કુલ 992 પ્રતિભાઓને આ સન્માન માટે પસંદ કરવામાં આવી છે, જેમાં 83 વર્ષીય કેર્સી મેહર હોમજીનો પણ સમાવેશ થાય છે. કેર્સી એક જાણીતા ક્રિકેટ લેખક છે અને તેમણે સમગ્ર કારકિર્દીમાં ઘણા પુસ્તકો લખ્યા છે. તેમની ઓસ્ટ્રેલિયન સફર અને ક્રિકેટ લેખનની દુનિયામાં યોગદાન વિશે આજે તેઓ આપણી સાથે વાત કરી રહ્યા છે.
આપણો સમાજ, આપણી વાતો, SBS ગુજરાતી.
કેર્સી મેયર હોમજી, વેલકમ ટુ SBS ગુજરાતી. અને ફર્સ્ટ ઓફ ઓલ, આપને મેડલ ઓફ ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયા OAM જે એવોર્ડ મળ્યો છે તે માટે આપને અભિનંદન.
થેન્ક યુ વેરી મચ. હા, બહુ ખુશાલી લાગી ને તમે વિશ કર્યું તેના માટે થેન્ક યુ વેરી મચ, આભાર થયો.
તમને આજે આ એવોર્ડ ઓસ્ટ્રેલિયાનો સર્વોચ્ચ કહી શકાય એવું એક સન્માન પ્રાપ્ત થયું છે, એના વિશે થોડી વાત કરશો?
હા, જ્યારે મેં સાંભળ્યું ત્યારે માથે મનાયું પણ નહીં અને હું મારી વાઇફ પાસે ગયો કે મને એવોર્ડ મળ્યો ને હું પેલું પંકજ ભલેકનું ગીત ગાવા લાગી ગયો. આજ આપની મહેનતો કા બદલા મિલ ગયા, પંકજ ભલેકનું હતું ડોક્ટર સિનેમામાંથી, કે આજ આપની મહેનતો કા અબ તો બદલા મિલ ગયા.
કેર્સીજી, આપણે આપની કારકિર્દી વિશે વાત કરી, આપ ઓસ્ટ્રેલિયા ક્યારે આવ્યા અને તમારી આ દેશમાં સફર કેવી રહી 50 વર્ષોમાં તે વિશે વાત કરશો?
હા, જરૂર. અમે મારી વાઇફ સાથે 1970માં સિડની આવ્યા હતા અને તે વખતે તો બસ $50 જ ઇન્ડિયાથી લઈ આવી શકાય અને જોબ પણ ન હતો, એટલે બહુ ડિફિકલ્ટ હતું. પણ એક ફ્રેન્ડ સાથે થોડો વખત રહ્યા ને ઇવન જો કે હું વાયરોલોજીસ્ટ છું વિથ ડિગ્રી ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી, પહેલાં તો સ્કૂલમાં મને રહેવું પડ્યું એઝ અ ટીચર. ને અમે ગ્લીબમાં રહેતા હતા ને બ્લેકટાઉન જવાનું, રોજ જવાનું, અને ગર્લ્સ સ્કૂલ હતી તેમાં શીખવવાનું. પણ એટલું મને ઓસ્ટ્રેલિયા પર લાવ આવી ગયો કે મેં ફક્ત 3-4 વીક એ લોકોને શીખવ્યા હશે ને મને જોબ મળી ગયો સિડની યુનિવર્સિટીમાં એઝ અ વાયરોલોજીસ્ટ. ને જ્યાં મેં એ લોકોને કહ્યું કે હું હવે જાઉં છું તો બધી છોકરીઓ રડવા લાગી, એટલું બધું એ લોકોને 3-4 વીકમાં આટલું બધું ઇમોશન ફીલ થાય. ત્યારે મને લાગ્યું કે હું જો ઇન્ડિયામાં 20-25 વર્ષ કામ કરેલું ત્યારે આટલું એપ્રિશિએટ નહીં થયું, પણ યાર 3-4 વીકમાં શું છોકરીઓ બધી પ્રેઝન્સો લઈ આવ્યા ને બહુ મને ખુશાલી લાગી. ને હજુ પણ હું યાદ કરું છું કે આ કન્ટ્રી કેટલો સરસ છે, તે એપ્રિશિએટ યોર ગુડ વર્ક એન્ડ યોર ગુડ ફિલિંગ, એ લોકો એપ્રિશિએટ કરે છે આપણું સારાપણું.
રાઈટ, અને આપણા એ કામને પણ આજે પણ એપ્રિસિએશન મળ્યું અને આપને એવોર્ડ મળ્યો. આપણે વાત કરીએ આપની ભારતની જીવન વિશે, ક્રિકેટના ક્ષેત્રમાં આપનું કોન્ટ્રીબ્યુશન શું રહ્યું હતું ભારતમાં, એ વિશે વાત કરશો?
હા, જરૂર. હા, મારા શોખ તો ક્રિકેટનો ઘણો હતો, કારણ કે મારા અંકલ એક ટેસ્ટ મેચ રમેલા હતા ફોર ઇન્ડિયા 1936માં, ઇંગ્લેન્ડ ગયા હતા ને એ લોકો વિઝયાનગરમની ટીમ સાથે ગયા હતા ને એક ટેસ્ટ રમ્યા ને ત્યાં વિકેટ કીપર હતા, એટલે મારા ફેમિલીમાં ક્રિકેટ છે ને મારા અંકલના અંકલ પણ ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરેલું 1912માં જ્યારે ટેસ્ટ ક્રિકેટ ઇન્ડિયામાં ન હતું. ને મારો એલ્ડેસ્ટ બ્રધર પણ એની યુનિવર્સિટીમાંથી રમતો હતો. અનફોર્ચ્યુનેટલી મારામાં ક્રિકેટ રમવાની ટેલેન્ટ ન હતી, પણ તો પણ હું રમતો હતો અને એક મસ્કતી ક્રિકેટ ક્લબ કરીને બધા ગુજરાતીઓની ટીમ હતી તો હું રમતો હતો. પણ નંબર 9-10 બેટિંગ કરવા જાઉં ને બોલિંગ તો મળે પણ નહીં, પણ ખુશાલી ઘણી લાગે હું ક્રિકેટ રમ્યો. અને પણ જો હું જાણીતો ક્રિકેટર હતે તો હું લાગતે નહીં ક્રિકેટ પર, આ તો ધીસ વોઝ એ સેકન્ડ લાઇન ઓફ ડિફેન્સ અને તેથી મેં લખવા માંડ્યું ક્રિકેટનું. અને પહેલા તો સ્પોર્ટ્સ વીક કરીને મેગેઝિન હતું, ત્યાં પછી તો લેપટોપ મેગેઝિનોમાં પણ આર્ટિકલો લખી, લાઈક ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ઇલસ્ટ્રેટેડ વીકલી ઓફ ઇન્ડિયા, એટલે તે રીતે હું જાણીતો થઈ ગયો. ને અહીંયા આવ્યો તો પણ મેં લખવાનું કન્ટિન્યુ કર્યું, અને સ્પોર્ટ્સ વીક કરીને મેગેઝિનમાં મારી એક કોલમ હતી ફ્રોમ ડાઉન અંડર કરીને, એટલે જે પણ ઓસ્ટ્રેલિયામાં થાય તે હું મોકલું. ને તે વખતે તો ઈમેલ એવું ન હતું, 1970-72 ની વાત કરું છું, તે ફેક્સ કરવાની બધી સ્ટોરીઝો. હા, અને મેગેઝિનમાં પબ્લિશ થાય બહુ ખુશાલી લાગે, એવું લાગે કે હું ભારતને ને ઓસ્ટ્રેલિયાને સાથે લાવ છું થ્રુ ધ મીડિયમ ઓફ ક્રિકેટ.
ધેટ્સ વન્ડરફુલ. આપ ભારતથી ઓસ્ટ્રેલિયા આવ્યા, આપ વ્યવસાય વાયરોલોજિસ્ટ હતા, અને ઓસ્ટ્રેલિયામાં તમે પછી ક્રિકેટ સાથે કેવી રીતે જોડાયા, અને અત્યાર સુધીમાં આપે ઘણી બધી બુક્સ લખી છે એ વિશે વાત કરશો?
હું અહીંયા આવ્યો પછી પણ મારે દિવસે હું કામ કરું ને રાતે આર્ટિકલો લખવાનું ક્રિકેટ ફોર ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ઇલસ્ટ્રેટેડ વીકલી, અને મોસ્ટલી ફોર સ્પોર્ટ્સ વીકને માટે આર્ટિકલ લખું. અને તે રીતે મારો હું અહીંયાની મેચો થાય, સિડનીની મેચો, તેમાં પ્રેસ ટિકિટ મને મળે તો આ બધાને મળું, રિચી બેનોને મળું, એલન ડેવિડસનને મળું, ને જે લોકો રિટાયર પણ થયા હોય તો જેફ લોસન ને બધા, ને પછી હું તે લોકોને ઇન્ટરવ્યૂ કરું સ્પોર્ટ્સ મેગેઝિનને માટે. ને પછી તો અહીંયાના ક્રિકેટ મેગેઝિન, ઓસ્ટ્રેલિયન ક્રિકેટ, ક્રિકેટર, ને ઇંગ્લેન્ડનું વિઝડન ક્રિકેટ મંથલી, ને તે ઓવરસીઝ, ને ઓફકોર્સ ઇન્ડિયામાં લખવાનું ચાલુ રાખ્યું. ને આ બધા ક્રિકેટરોને હું ટેસ્ટ મેચમાં મળું, ને એ લોકો મને હલો કેરસી કહે તો એકદમ થ્રીલ લાગે કે કોણ રિચી બેનો એ કોણ મારી સાથે વાત કરે છે, અને તે લોકોને ઇન્ટરવ્યૂ કરું. ને તેથી તે રીતે મારો ક્રિકેટનો કોન્ટેક્ટ રહ્યો. જો કે અમે ફ્રેન્ડલી મેચો રમતા હતા કે ઇન્ડિયા 11 એટલે વર્સિસ પાકિસ્તાનના 11, અહીંયા અમે લોકો રમતા હતા. એક તો 6 ઓવરની ટુર્નામેન્ટ હતું, એટલે બધા 5 જ પ્લેયરો હોય, ને બહુ પહેલા બોલથી મારવાનું. અને હું તો મોસ્ટલી સ્પેક્ટેટર હતો, પણ ઓર્ગેનાઇઝ કરું, ટીમ સિલેક્ટ કરું, અને કોઈક વખતે જાણીતા ક્રિકેટરને પણ લઈ આવું. એક એક અમારા કમ્યુનિટીના એક છોકરાની નવજોત હતી, તમને ખબર છે નવજોત તે શું? પારસીઓમાં રિલિજન આવે ત્યારે 7 કે 9 વર્ષે છોકરા કે છોકરીને સદરોને કસ્તી પહેરાવે. હવે તે છોકરાનો ફેવરિટ ક્રિકેટર હતો સ્ટુઅર્ટ મેગિલ, તમે જાણો છો ને, વેલ નોન સ્પિનર. તેને મને કહ્યું કે એને લઈ આવ. મેં કહું ભાઈ હું એટલો ઓળખતો નથી, પણ મેં ફોન કર્યો ને આવી પુગોટે. અને તે રીતે મેં છોકરાઓને પણ, અને બધા છોકરાઓ હતા ને તે લોકોને ટેસ્ટ ક્રિકેટની સાથે વાત કરવાની, તે બહુ ખુશાલી લાગી, ને મગીલને હું પણ ફ્રેન્ડ થઈ ગયા. ને તે રીતે હું રમતો ન હતો, પણ બધા ક્રિકેટરોને ઓળખું. અને જ્યારે ક્રિકેટરો લોકો પાસ ઓન થાય, ગુજરી જાય, ત્યારે મેં સિડની મોર્નિંગ હેરાલ્ડમાં એ લોકો પર ઓબિચરી પણ લખેલી, લેડીસી બેનોની, એરન ડેવિડસનની, નમનામે શેન વોર્નની, ને રોડ માર્શની પણ લખી. એટલે આમ ક્રિકેટની સાથે બહુ સંબંધ છે, નોટ એઝ અ પ્લેયર, પરંતુ એઝ અ ક્રિકેટ રાઇટર. ને આઈ ગોટ અ બહુ હાઈ, પીપલ થિંક વેરી હાઈલી ઓફ મી.
આપે અત્યાર સુધીમાં ક્રિકેટ માટે કેટલી બુક લખી છે, કેટલી સંસ્થાઓ સાથે આપણે સ્પોર્ટ્સ રાઇટર તરીકે કામ કર્યું છે, આપને કેટલા એવોર્ડ્સ મળ્યા છે, કોઈ એવા એવોર્ડ્સ વિશે વાત કરી શકો?
હા જરૂર, મેં 16 બુક લખી છે. પહેલી બુક વોઝ કોલ્ડ ક્રિકેટ ગ્રેટ ફેમિલીઝ, ક્રિકેટના જાણીતા ફેમિલીઝોની, ફ્રોમ ડબલ્યુજી ગ્રેસ ટુ અમનાના વોર ટ્વિન્સ ને બધા પર. પછી મેં એક બીજી બુક લખી, ધેટ વોઝ કોલ 1000 ટેસ્ટ. જ્યારે 1000મી ટેસ્ટ રમાતી હતી ત્યારે મેં બધા રેકોર્ડો કર્યા, ફ્રોમ ફર્સ્ટ પહેલી મેચ થી છેલ્લી મેચ વેર, અને તે લખ્યું ને બધા જાણીતા, અને પછી ક્રિકેટ ગ્રેટ ઓલરાઉન્ડર્સ કરીને લખ્યું બધા ઓલરાઉન્ડર્સોને. પણ મારી એક બુક જે સૌથી વધારે વેચાય તે ધ વોર ટ્વિન્સ કરીને હતી. એ લોકો સ્ટીવ એન્ડ માર્ક વોર ઘણા જાણીતા થયા, પણ મને એ લોકો સાથે ઓળખાણ થઈ બિફોર દેવર વેન દેવર સ્કૂલ બોયઝ. એક ફંક્શનમાં હતું ને સ્ટીવ વોર ને માર્ક વોર ના પેરેન્ટ્સો એક મારી પાસે બેઠેલા હતા એક ફંક્શનમાં. તો બધું મારા પર ઇન્ફોર્મેશન મોકલ્યું, એ લોકો સ્કૂલમાં શું કરતા હતા તે બધું. અને મેં બુક લખી ત્યારે તો એ લોકો જસ્ટ જાણીતા થયેલા. ને બીજી બધી જરા ફની જેવી પણ હ્યુમરસ બુકો પણ લખી, આઉટ ફોર એ ડાક. એટલે યુઝ્યુઅલી તો લોકો બુક લખે કે તમે સેન્ચરી કરો કે ડબલ સેન્ચરી કરો કે ટ્રિપલ સેન્ચરી. મેં સારા પણ લખી આઉટ ફોર એ ડાક, ઝીરો કરો તેના પર. ને તેનું કેવું રિએક્શન હોય ક્રિકેટરોના, ને બધા ખરાબ પ્લેયર્સો ઝીરો નથી કરતા. ઇવન બ્રેડમેને, ડોન બ્રેડમેન છેલ્લી મેચ રમ્યા ઇંગ્લેન્ડમાં ત્યારે ઝીરો રન કર્યો હતો. એટલે ઇટ કેન હેપન ટુ એની વન. તેંડુલકરે ઝીરો કર્યા છે બધા. તે રીતનું ફિલોસોફી કે દુનિયામાં તમે સપોઝ બિઝનેસમાં પૈસા ગુમાવો, પણ યુ કેન ઓલવેઝ કમ બેક. તમે ઝીરો કરો ને, વિશ્વનાથે પહેલી ટેસ્ટમાં ઝીરો કરેલો ને સેકન્ડ ઇનિંગમાં સેન્ચરી કરેલી, એટલે તમને ચાન્સ છે ઉપર આવવાનો. ને નલી ફેલિયર્સ તમને નીચેને લાવવા જોઈએ.
આપે ક્રિકેટની દુનિયામાં એક ઓથર તરીકે કામ કર્યું છે, ક્રિકેટની રમતને નજીકથી જોઈ છે, પણ આપ ક્રિકેટમાં એક્ટિવલી પણ સંકળાયેલા છો. શું આપ આ ઉંમરે ક્રિકેટ રમો છો?
હા, હવે મારી ઉંમર પ્રમાણે તો નહીં, પણ જ્યારે યંગ હતો ત્યારે પણ મારામાં એટલી ટેલેન્ટ ન હતી. ઓફ સ્પિન બરાબર કરતો હતો ને બેટિંગમાં ઓપનિંગમાં જતો હતો, પણ બહુ ડિફેન્સિવ સ્ટ્રોક્સ ના હતા. એટલે હું 15-20 મિનિટ રમું તો પણ 4-5 રન જ કરું, અને બોલિંગમાં તો કેપ્ટન આપે પણ નહીં. પરંતુ તમે જો મને કહો કે મારો 10માંથી કેટલા માર્ક્સ મને મળે એઝ એક્ટિવ ક્રિકેટર, તો હું 2 કે 3 આપું 10માંથી. એટલે હું એટલો સારો ના હતો, પણ જો હું સારો હતો તો હું લખવામાં ના જતો. આ તો મને ક્રિકેટની અંદર એવું હતું, તેથી કંઈ પણ રીતે લખીને ક્રિકેટમાં રહ્યો, મુંબઈમાં અને પછી સિડનીમાં. અને તે રીતે મેં બુક્સો લખી, અને ફોરવર્ડ્સો પણ બહુ જાણીતા લોકોએ મારી બુક્સોને કર્યું. એક કે એક જણાએ બહુ પ્રેસ કીધી મારા લખવાની સ્ટાઇલની, કારણ કે હું લખું તો પેલું એકનું એક નહીં લખું, જુદું જુદું લખું. એટલે તે રીતે હજુ પણ લખવાનું ચાલુ રાખું છું. ને રિટાયરમેન્ટમાં આ બહુ સરસ છે કે સવારે ઉઠીને જોવાનું કે મારી આર્ટિકલ આવી છે કે કોઈ ઈમેલ આવ્યા છે કે, અને તે રીતે. કારણ કે આવી હોબી તમને હંમેશા યંગ રાખે.
કિર્શી મેહર હોમજી, આજે તમને મેડલ ઓફ ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયા એવોર્ડનું જે સન્માન મળ્યું એ બદલ ફરીથી એક વખત ખૂબ ખૂબ શુભકામના, અભિનંદન, અને આજે તમે અમારી SBS ગુજરાતી સાથે વાત કરી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર.
થેન્ક યુ, તમે બોલ્યા તેથી ઘણો આભાર માનું છું. ને મને પણ બહુ ખુશાલી લાગે છે કે એવોર્ડ મળ્યો, અને આ ઇન્સ્પિરેશન છે કે તમે જો વર્ક કરો તો તમારા પાસે ઘણી ટેલેન્ટ ન હોય તો પણ તમે એવોર્ડ જીતી શકો છો.
બિલકુલ, થેન્ક યુ સો મચ.
થેન્ક યુ.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગૂગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.